ओम शांति। गुड मॉर्निंग। 3 नवंबर 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे निर्विकारी दुनिया बनावा, तमारा चरित्र सुधारवा। तमे भाई भाई छो तो तमारी दृष्टि बहुज शुद्ध होवी जोईए। मीठा बाळको, बाप आव्या छे निर्विकारी दुनिया बनावा, तमारा चरित्र सुधारवा। तमे भाई भाई छो तो तमारी दृष्टि बहुज शुद्ध होवी जोईए। प्रश्न छे, आप बाळको बेफिकर बादशाह छो, छत्ता पण तमने एक मूळ फिकर अवश्य होवी जोईए, कई? ઉત્તર છે, અમે પતિથી પાવન કેવી રીતે બનીએ, આ છે મૂળ ફિકર। એવું ન થાય કે બાપના બનીને પછી બાપની આગળ સજાઓ ખાવી પડે, સજાઓથી છૂટવાની ફિકર રહે, નહીં તો તે સમયે બહુ જ લજ્જા આવશે। બાકી તમે બેપરવા બાદશાહ છો, બધાને બાપનો પરિચય આપવાનો છે। કોઈ સમજે છે તો બેહદના માલિક બને છે, નથી સમજતા તો તેમની તકદીર। તમને પરવા અર્થાત ફિકર નથી। ઓમ શાંતિ। રૂહાની બાપ જેમનું નામ શિવ છે તે બેસી પોતાના બાળકોને સમજાવે છે। રૂહાની બાપ બધાના એક જ છે। પહેલા પહેલા આ વાત સમજાવવાની છે તો પછી આગળ સમજવું સહેજ થશે। જો બાપનો પરિચય જ નહીં મળ્યો હશે તો પ્રશ્ન કરતા રહેશે। પહેલા પહેલા તો આ નિશ્ચય કરાવવાનો છે। આખી દુનિયાને આ ખબર નથી કે ગીતાના ભગવાન કોણ છે, તે શ્રીકૃષ્ણના માટે કહી દે છે। આપણે કહીએ છીએ પરમપિતા પરમાત્મા શિવ ગીતાના ભગવાન છે, એ જ જ્ઞાનના સાગર છે, મુખ્ય છે સર્વશાસ્ત્રમય શિરોમણિ ગીતા। ભગવાન માટે જ કહે છે, હે પ્રભુ તમારી ગતમત ન્યારી। શ્રી કૃષ્ણ માટે એવું નહીં કહેશે, બાપ જે સત્ય છે તે જરૂર સત્ય જ સંભળાવશે। દુનિયા પહેલા નવી સત્તો પ્રધાન હતી, હમણાં દુનિયા જૂની તમો પ્રધાન છે। દુનિયાને બદલવા વાળા એક બાપ જ છે। બાપ કેવી રીતે બદલે છે તે પણ સમજાવવું જોઈએ। આત્મા જ્યારે સત્તો પ્રધાન બને ત્યારે દુનિયા પણ સત્તો પ્રધાન સ્થાપન થાય। પહેલા પહેલા આપ બાળકોએ અંતર્મુખ થવાનું છે, વધારે ટીકટીક નથી કરવાની। અંદર ઘૂસે છે તો ઘણા ચિત્ર જોઈ પૂછતા જ રહે છે। પહેલા પહેલા સમજાવવી એક વાત જોઈએ, વધારે પૂછવાની જરૂર ન રહે। બોલો, પહેલા તો એક વાત પર નિશ્ચય કરો, પછી આગળ સમજાવો, તો પછી તમે 84 જન્મોના ચક્ર પર લઈ આવી શકો છો। બાપ કહે છે, હું અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું, અમને જ બાપ કહે છે, તમે પોતાના જન્મોને નથી જાણતા। બાપ આપણને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સમજાવે છે, પહેલા પહેલા અલ્ફ પર જ સમજાવે છે। અલ્ફ સમજવાથી પછી કોઈ સંશય નહીં થશે। બોલો, બાપ સત્ય છે તે પણ અસત્ય નથી સંભળાવતા। બેહદના બાપ જ રાજયોગ શીખવાડે છે। શિવરાત્રિ ગવાય છે તો જરૂર શિવ અહીં આવ્યા હશે ને, જેમ શ્રીકૃષ્ણ જયંતિ પણ અહીં મનાવે છે, કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના કરું છું। એ એક જ નિરાકાર બાપના બધા બાળકો છે, તમે પણ એમની સંતાન છો, અને પછી પ્રજાપિતા બ્રહ્માની પણ સંતાન છો। પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી તો જરૂર બ્રાહ્મણ બ્રાહ્મણીઓ હશે, બહેનભાઈ થઈ ગયા તો પછી ક્રિમિનલ અર્થાત વિકારી દ્રષ્ટિ ન હોવી જોઈએ. 21 જન્મ દ્રષ્ટિ સુધરી જાય છે. બાપ જ બાળકોને શિક્ષા આપશે ને, ચરિત્ર સુધારે છે. હમણાં આખી દુનિયાના ચરિત્ર સુધારવાના છે. આ જૂની દુનિયા પતિત દુનિયામાં કોઈ ચરિત્ર નથી, બધામાં વિકાર છે. આ છે જ પતિત વિકારી દુનિયા. પછી નિર્વિકારી દુનિયા કેવી રીતે બનશે? આ સિવાય બાપના કોઈ બનાવી ન શકે. હમણાં આ પવિત્ર બનાવી રહ્યા છે. આ છે બધી ગુપ્ત વાતો. આપણે આત્મા છીએ. આત્મા એ પરમાત્મા બાપથી મળવાનું છે. બધા પુરુષાર્થ જ કરે છે ભગવાનથી મળવા માટે. ભગવાન એક નિરાકાર છે, લિબરેટર અર્થાત મુક્તિદાતા, ગાઈડ અર્થાત માર્ગદર્શક પણ પરમાત્માને જ કહેવાય છે. બીજા ધર્મવાળા કોઈને લિબરેટર ગાઈડ નહીં કહેવાશે. પરમપિતા પરમાત્મા જ આવીને છોડાવે છે અર્થાત તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનાવે છે. ગાઈડ પણ કરે છે તો પહેલા પહેલા એક જ વાત બુદ્ધિમાં બેસાડો. જો ન સમજે તો છોડી દેવું જોઈએ. અલ્ફને નથી સમજ્યા તો બે અર્થાત રાજાઈથી શું ફાયદો? ભલે ચાલ્યા જાય, તમે મૂંઝાવ નહીં. તમે બે પરવા ભાષા છો. અસુરોના વિઘ્ન પડવાના જ છે. આ છે જ રુદ્ર જ્ઞાન યજ્ઞ. તો પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે. બાપ કહે છે મન મના ભવ. જેટલો પુરુષાર્થ કરશો એ અનુસાર પદ મેળવશો. આદિ સનાતન દેવી દેવતા ધર્મનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. આ લક્ષ્મીનારાયણની રાજધાની છે. બીજા ધર્મવાળા કોઈ રાજધાની સ્થાપન નથી કરતા. બાપ તો આવીને બધાને મુક્ત કરે છે. પછી પોતાના સમય પર બીજા બીજા ધર્મ સ્થાપકોએ આવીને પોતાના ધર્મનો પોતાનો ધર્મ સ્થાપન કરવાનો છે. પતિથી પાવન બનાવવા આ તો બાપનું જ કામ છે. તે તો ફક્ત આવીને ધર્મ સ્થાપન કરે છે. એમાં મોટાઈની વાત જ નથી. મહિમા છે જ એકની. તો તે ક્રાઇસ્ટ પાછળ કેટલું કરે છે એમને પણ સમજાવાય. લિબરેટર ગાઈડ તો ગોડ ફાધર જ છે. બાકી ક્રાઇસ્ટે શું કર્યું? તેમની પાછળ ક્રિશ્ચિયન ધર્મના આત્માઓ આવતા રહે છે, નીચે ઉતરતા રહે છે. દુઃખથી છોડાવવા વાળા તો એક જ બાપ છે. આ બધા પોઈન્ટ્સ અર્થાત વાતો બુદ્ધિમાં સારી રીતે ધારણ કરવાના છે. એક ગોડને જ મર્સીફુલ અર્થાત દયાના સાગર કહેવાય છે. ક્રાઇસ્ટ કોઈ દયા નથી કરતા. એક પણ મનુષ્ય કોઈના પર દયા નથી કરતા. દયા થાય છે બેહદની. એક બાપ જ બધા પર રહેમ કરે છે. સતયુગમાં બધા સુખ શાંતિમાં રહે છે. દુઃખની વાત જ નથી. બાળકો એક વાત અલ્ફ પર કોઈને નિશ્ચય કરાવતા નથી, બીજી બીજી વાતોમાં ચાલ્યા જાય છે. પછી કહે ગળું જ ખરાબ થઈ ગયું. પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે. તમે બીજી વાતોમાં જાઓ જ નહીં. બોલો, બાપ તો સત્ય બોલશે ને. આપણને બીકે ને બાપ જ સંભળાવે છે. આપણને બીકે ને બાપ જ સંભળાવે છે. આ ચિત્ર બધા એમણે બનાવડાવ્યા છે. આમાં સંશય ન લાવવો જોઈએ. સંશય બુદ્ધિ વિનશ્યતિ. પહેલા તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, બીજો કોઈ ઉપાય નથી. પતિત પાવન તો એક જ છે ને. બાપ કહે છે, દેહના બધા સંબંધ છોડી મામે કમ યાદ કરો. બાપ જેમાં પ્રવેશ કરે છે તેમણે પણ પછી પુરુષાર્થ કરીને સતો પ્રધાન બનવાનું જ છે. બનશો પુરુષાર્થથી પછી બ્રહ્મા અને વિષ્ણુનો સંબંધ પણ બતાવે છે. બાપ આપ બ્રાહ્મણોને રાજયોગ શીખવાડે છે તો તમે વિષ્ણુપુરીના માલિક બનો છો. પછી તમે જ 84 જન્મ લઈ અંતમાં શુદ્ર બનો છો. બાપ ફરી આવીને શુદ્રથી બ્રાહ્મણ બનાવે છે. એવું બીજું કોઈ બનાવી ન શકે. પહેલી પહેલી વાત છે બાપનો પરિચય આપવો. બાપ કહે છે, મારે જ પતિતોને પાવન બનાવવા અહીં આવવું પડે છે. એવું નથી કે ઉપરથી પ્રેરણા આપે છે. આમનું જ નામ છે ભાગીરથ, તો જરૂર આમનામાં જ પ્રવેશ કરશે. આ છે પણ અનેક જન્મોના અંતનો જન્મ, પછી સત્વપ્રધાન બને છે. એના માટે બાપ યુક્તિ બતાવે છે કે પોતાને આત્મા સમજી મામે કમ યાદ કરો. હું જ સર્વશક્તિમાન છું, મને યાદ કરવાથી તમારામાં શક્તિ આવશે, તમે વિશ્વના માલિક બનશો. આ લક્ષ્મીનારાયણનો વારસો આમને બાપ પાસેથી મળ્યો છે. કેવી રીતે મળ્યો છે તે સમજાવે છે. પ્રદર્શન, મ્યુઝિયમ વગેરેમાં પણ તમે કહી દો કે પહેલા એક વાતને સમજો પછી બીજી વાતોમાં જાઓ. આ ખૂબ જરૂરી છે સમજવું, નહીં તો તમે દુઃખથી છૂટી નહીં શકશો. પહેલા જ્યાં સુધી નિશ્ચય નથી કર્યો તો તમે કાંઈ સમજી નહીં શકશો. આ સમયે જ ભ્રષ્ટાચારી દુનિયા, આ સમયે છે જ ભ્રષ્ટાચારી દુનિયા. દેવી દેવતાઓની દુનિયા શ્રેષ્ઠાચારી હતી, એવું સમજાવવાનું છે. મનુષ્યની નાડી પણ જોવી જોઈએ, કાંઈ સમજે છે કે તવાય છે. જો તવાય છે તો પછી છોડી દેવું જોઈએ, સમય ખોટી ન કરવો જોઈએ. ચાત્રક પાત્રને પારખવાની પણ બુદ્ધિ જોઈએ. જે સમજવા વાળા હશે એમનો ચહેરો જ બદલાઈ જશે. પહેલા પહેલા તો ખુશીની વાત આપવાની છે. બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે ને. બાબા જાણે છે, યાદની યાત્રામાં બાળકો બહુ જ ઢીલા છે. બાપને યાદ કરવાની મહેનત છે એમાં જ માયા ખૂબ વિઘ્ન નાખે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ પાસે બાપ બેસીને સમજાવે છે કેવો આ ખેલ પૂર્વ નિર્ધારિત છે. દુનિયાના મનુષ્ય તો રીંચક અર્થાત થોડું પણ નથી જાણતા. બાપની યાદમાં રહેવાથી તમે કોઈને સમજાવવામાં પણ એકરસ હશો, નહીં તો કાંઈ ન કાંઈ ખામીઓ કાઢતા રહેશો. બાબા કહે છે, તમે વધારે કંઈ પણ તકલીફ ન લો. સ્થાપના તો જરૂર થવાની જ છે. ભાવિને કોઈ પણ ટાળી નથી શકતું, ઉલ્લાસમાં રહેવું જોઈએ. બાપ પાસેથી આપણે બેહદનો વારસો લઈ રહ્યા છીએ. બાપ કહે છે, મામે કમ યાદ કરો, બહુ જ પ્રેમથી બેસી સમજાવવાનો છે. બાપને યાદ કરતા પ્રેમમાં આંસુ આવી જવા જોઈએ. બીજા તો બધા સંબંધ છે કળિયુગી. આ છે રૂહાની બાપનો સંબંધ. આ તમારા આંસુ પણ વિજય માળાના દાણા બને છે. ખૂબ થોડા છે જે એવા પ્રેમથી બાપને યાદ કરે છે. કોશિશ કરી જેટલું થઈ શકે પોતાનો સમય કાઢીને પોતાના ભવિષ્યને ઊંચું બનાવવું જોઈએ. પ્રદર્શનમાં આટલા અનેક બાળકો ન હોવા જોઈએ, ન એટલા ચિત્રોની દરકાર છે. નંબર 1 ચિત્ર છે ગીતાના ભગવાન કોણ, એની બાજુમાં લક્ષ્મીનારાયણનું, સીડીનું, બસ બાકી આટલા ચિત્ર કોઈ કામના નથી. આપ બાળકોએ જેટલું થઈ શકે બાપ જેટલું થઈ શકે યાદની યાત્રાને વધારવાની છે. આપ બાળકોએ જેટલું થઈ શકે યાદની યાત્રાને વધારવાની છે. મૂળ ફિકર રાખવાની છે કે પતિથી પાવન કેવી રીતે બનીએ, બાબાના બનીને અને પછી બાબાની આગળ જઈને સજાઓ ખાય, આ તો મોટી દુર્ગતિની વાત છે. હમણાં યાદની યાત્રા પર નહીં રહેશો તો પછી બાપની આગળ સજા ખાતા સમયે બહુ જ લજ્જા આવશે. સજા ન ખાવી પડે આ સૌથી વધારે ફિકર રાખવાની છે. તમે રૂપ પણ છો, વસંત પણ છો. બાબા કહે છે, હું રૂપ પણ છું, વસંત પણ છું, નાનું બિંદુ પણ છું અને પછી જ્ઞાનનો સાગર પણ છું. તમારા આત્મામાં બધું જ્ઞાન ભરું છું. 84 જન્મોનું બધું રહસ્ય તમારી બુદ્ધિમાં છે. તમે જ્ઞાનનું સ્વરૂપ બની જ્ઞાનની વર્ષા કરો છો. જ્ઞાનનો એક એક રત્ન કેટલો અમૂલ્ય છે એનું મૂલ્ય કોઈ કરી ન શકે. એટલે બાબા કહે છે, પદ્મા પદમ ભાગ્યશાળી. તમારા ચરણોમાં પદમની નિશાની પણ દેખાડે છે, આને કોઈ સમજી ન શકે. મનુષ્ય પદમ પતિ નામ રાખે છે, સમજે છે આમની પાસે બહુ જ ધન છે. પદમ પતિની એક અટક પણ રાખે છે. બાપ બધી વાતો સમજાવે છે, પછી કહે છે, મૂળ વાત છે કે બાપને અને 84ના ચક્રને યાદ કરો. આ નોલેજ ભારતવાસીઓના માટે જ છે. તમે 84 જન્મ લો છો, આ પણ સમજની વાત છે ને. બીજા કોઈ સંન્યાસી વગેરેને સ્વદર્શન ચક્રધારી પણ નહીં કહેવાશે, દેવતાઓને પણ નહીં કહેવાશે. દેવતાઓમાં જ્ઞાન હોતું નથી. તમે કહેશો, અમારામાં બધું જ્ઞાન છે. આ લક્ષ્મીનારાયણમાં નથી, બાપ તો યથાર્થ વાત સમજાવે છે ને. આ જ્ઞાન બહુ જ વન્ડરફુલ અર્થાત અદ્ભુત છે. તમે કેટલા ગુપ્ત વિદ્યાર્થી છો. તમે કહેશો, અમે પાઠશાળામાં જઈએ છીએ, ભગવાન અમને ભણાવે છે. મુખ્ય ઉદ્દેશ શું છે? તમે આ લક્ષ્મી નારાયણ, અમે આ લક્ષ્મીનારાયણ બનીશું. મનુષ્ય સાંભળીને વંડર અર્થાત આશ્ચર્ય ખાશે. અમે પોતાની હેડ ઓફિસમાં જઈએ છીએ. શું ભણો છો? મનુષ્યથી દેવતા, ગરીબથી રાજકુમાર બનવાનું ભણતર ભણી રહ્યા છો. તમારું ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. ધન દાન પણ હંમેશા પાત્રને કરાય છે. પાત્ર તમને ક્યાં મળે છે? શિવના, લક્ષ્મીનારાયણના, રામ સીતાના મંદિરોમાં. ત્યાં જઈને તમે એમની સેવા કરો. પોતાનો સમય ખોટી નહીં કરો. ગંગા નદી પર પણ જઈને તમે સમજાવો, પતિત પાવની ગંગા છે કે પરમપિતા પરમાત્મા છે. સર્વની સદગતિ આ પાણી કરશે કે બેહદના બાપ કરશે? તમે આના પર સારી રીતે સમજાવી શકો છો. વિશ્વના માલિક બનવાનો રસ્તો બતાવો છો. દાન કરો છો. કોળી જેવા મનુષ્યને હીરા જેવા વિશ્વના માલિક બનાવો છો. ભારત વિશ્વનું માલિક હતું ને. આપ બ્રાહ્મણોનો દેવતાઓથી પણ ઉત્તમ કુળ છે. તમારા સિવાય બીજું કોઈ પણ આ વાત સમજી ન શકે. બાબાએ મારા પર સવારી કરી છે. મેં બાબાને ખોળા પર બેસાડ્યા છે અર્થાત શરીર આપ્યું છે કે સર્વિસ અર્થાત સેવા કરો. એનું રિટર્ન અર્થાત વળતર પછી તે કેટલું આપે છે જે મને સૌથી ઊંચે ખભા પર ચડાવે છે. નંબર 1 લઈ જાય છે. બાપને બાળકોને પ્રિય લાગે છે તો તમને ખભા પર તેમને ખભા પર ચડાવે છે ને. બાપને બાળકો પ્રિય લાગે છે તો તેમને ખભા પર ચડાવે છે ને. માં બાળકને ફક્ત ખોળામાં ખોળા સુધી લે છે, બાપ તો ખભા પર ચઢાવે છે. પાઠશાળાને ક્યારેય કલ્પના નહીં કહેવાય. સ્કૂલમાં હિસ્ટ્રી જિયોગ્રાફી ભણે છે તો શું તે કલ્પના થઈ? આ પણ બલની હિસ્ટ્રી જિયોગ્રાફી છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે. માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ખૂબ જ પ્રેમથી બેસીને રૂહાની બાપને યાદ કરવાના છે. યાદમાં પ્રેમના આંસુ આવી જાય તો તે આંસુ વિજય માળાના દાણા બની જશે. પોતાનો સમય ભવિષ્ય પ્રાલબ્ધ બનાવવામાં સફળ કરવાનો છે. બીજી પોઈન્ટ છે, અંતર્મુખી થઈ બધાને અલ્ફનો પરિચય આપવાનો છે. વધારે ટીક ટીક નથી કરવાની, એક જ ફૂરણા અર્થાત ફિકર રહે કે એવું કોઈ કર્તવ્ય ન થાય જેની સજા ખાવી પડે. વરદાન છે, રૂહાની યાત્રી છું. આ સ્મૃતિમાં સદા ઉપરામ, ન્યારા અને નિર્મોહી ભવ. રૂહાની યાત્રી છું, આ સ્મૃતિમાં સદા ઉપરામ, ન્યારા અને નિર્મોહી ભવ. રૂહાની યાત્રી સદા યાદની યાત્રામાં આગળ વધતા રહે છે. આ યાત્રા સદા જ સુખદાયી છે. જે રૂહાની યાત્રામાં તત્પર રહે છે એમને બીજી કોઈ યાત્રા કરવાની આવશ્યકતા નથી. આ જ યાત્રામાં બધી યાત્રાઓ સમાયેલી છે. મન કે તનથી ભટકવાનું બંધ થઈ જાય છે તો સદા આ જ સ્મૃતિ રહે કે અમે રૂહાની યાત્રી છીએ. યાત્રીનો કોઈમાં પણ મોહ નથી હોતો. એમને સહજ જ ઉપરામ, ન્યારા કે નિર્મોહી બનવાનું વરદાન મળી જાય છે. સ્લોગન છે, સદા વાહ બાબા વાહ. વાહ તકદીર અને વાહ મીઠો પરિવાર. આ જ ગીત ગાતા રહો સદા. વાહ બાબા, વાહ તકદીર અને વાહ મીઠો પરિવાર. આ જ ગીત ગાતા રહો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. આજની પોઈન્ટ છે, જેવી રીતે બાપને સર્વ સ્વરૂપે કે સર્વ સંબંધોથી જાણવા આવશ્યક છે, એવી રીતે જ બાપ દ્વારા સ્વયંને પણ જાણવું આવશ્યક છે. જાણવું અર્થાત માનવું. હું જે છું, જેવો છું એવા માનીને ચાલશો તો દેહમાં વિદેહી, વ્યક્તમાં હોવા છતાં અવ્યક્ત, ચાલતા ફરતા ફરિશ્તા કે કર્મ કરતા કર્માતીત સ્થિતિ બની જશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.